ശ്രീ ശ്രീ ഗണേശായ നമഃ, ശ്രീ സരസ്വതൈ നമഃ, ശ്രീ ഗുരുഭ്യോ നമഃ, ഓം നമോ ഭഗവതേ വാസുദേവായ. പത്രമാ ശ്രീകൃഷ്ണനെ സുന്ദർ സംബോധന કર્યું છે. ભુવન સુંદર, આ જગતમાં જો કોઈ સુંદર હોય તો તે સંસારનો સર્જનહાર છે. સંસારમાં જે કઈ સુંદરતા ભાસે છે તે શ્રી કૃષ્ણના સૌંદર્યનો અંશ માત્ર છે. સંસાર કાર્ય શ્રી કૃષ્ણ કારણ છે. સૌંદર્યની કલ્પનામાંથી વિકાર જાગે છે. વ્યક્તિમાં જે સુંદરતા ભાસે છે તે ઈશ્વરની સુંદરતાને કારણે ભાસે છે એમ રોજ વિચાર કરો. ભાગવત સુંદર દ્રષ્ટિ આપે છે. જગત રહેવાનું અને હું પણ રહેવાનું, જગતને જે દ્રષ્ટિથી જોઉં છું તે દ્રષ્ટિ જ મારે બદલવી છે તેમ નિશ્ચય કરો. જગતને કોઈ બદલી શકવાનું નથી. દ્રષ્ટિ સુધારે તેની સૃષ્ટિ બદલાઈ જાય છે. નાથ, અતિ સુંદર તો આપ છો. તમારા સૌંદર્યની કથા સાંભળી અને મેં તમારા સદગુણોની કથા પણ સાંભળી છે. મહાત્માઓના મુખેથી તમારા સદગુણો સાંભળી મેં તમારી સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું છે. તમારા ગુણોથી તમે મારું ચિત્ત ચોરી લીધું છે. તમારા ગુણ અને સ્વરૂપના વખાણ સાંભળીને મારું મન નિર્લજ્જ થયું છે. તમારી કથા સાંભળી મારું ચિત્ત નિર્લજ્જ થયું છે. શ્રી કૃષ્ણ કથા જે વારંવાર સાંભળે તેનું મન શ્રી કૃષ્ણ ખેંચી લે છે. આ સુખદેવજી જેવા નિરપેક્ષ પણ શ્રી કૃષ્ણ કથા કર્યા વગર રહી શકતા નથી. સુખદેવજીને જયારે કોઈ કથા સાંભળનારા ન મળે ત્યારે વૃક્ષોને વૈષ્ણવો માની તેમને રાસ પંચોધ્યાયીની કથા સંભળાવે છે. તમારા ગુણો સાંભળી મેં નક્કી કર્યું છે કે મારે કોઈ કામી રાજા સાથે પરણવું નથી. હવે પરમાત્મા શ્રી કૃષ્ણ સાથે લગ્ન કરવું છે. નાથ, મેં મારો આત્મા તમને સોંપ્યો છે. પરમાત્માને લાગશે આવી નિર્લજ્જ કન્યા સાથે લગ્ન કરવું નથી. લજ્જા એ તો કન્યાનો સદગુણ છે, પણ જે લખ્યું છે તે છેકાય નહીં. માટે જે લખ્યું છે તેને સિદ્ધિ કરવા બીજો શ્લોક લખ્યો છે. નાથ, હું જે નિર્લજ્જ થઈ છું તેમાં મારો દોષ નથી. હું તો લજ્જાવાળી છું, પણ તમારા દિવ્ય સદગુણો મને નિર્લજ્જ બનાવે છે. મોટા મોટા ઋષિઓ મહાત્માઓ પાસેથી તમારા સદગુણોની કથા સાંભળી મારું મન નિર્લજ્જ કરનાર તમારા સદગુણો જ છે. તેથી દોષ તમારા સદગુણોનો છે, મારો દોષ નથી. એ પ્યારે મેં મારો આત્મા તમને અર્પણ કર્યો છે. તમે કહેશો તેની ખાતરી શું? આપ અંતર્યામી છો, મારા મનની ભાવના જાણો છો. વધારે શું લખું? શિશુપાલનું નામ લેવાની ઈચ્છા નથી, પણ રૂકમિણીના મનમાં વિચાર આવ્યો કે તેમણે સાંભળ્યું હશે કે શિશુપાલ સાથે તેનું લગ્ન કરવાનું નક્કી થયું છે. હવે તે કન્યાને ઉઠાવી લાવું તો જ તે કન્યા સાથે લગ્ન થઈ શકે. આ પ્રમાણે કન્યાને ઉઠાવી લાવું તો મને વર દક્ષિણા કાંઈ મળશે નહીં. જે લગ્નમાં લાભ નથી તેવું લગ્ન કરવાની શી જરૂર છે? રૂકમિણીએ તેથી ચોથા શ્લોકમાં જણાવ્યું છે, મારા પિતા કે મારા ભાઈ તમને કાંઈ ના આપે તો પણ વાંધો નહીં. મારી સગડી ખાનગી સંપત્તિ હું તમને આપીશ. આપ પૂછશો, તારી પાસે ખાનગી સંપત્તિમાં છે શું? મારા પિતા આપને શું આપવાના હતા? મેં નિયમિત સત્કર્મ કર્યું છે. મારો નિયમ છે, તુલસીજીના પૂજન વગર, પાર્વતીજીની પૂજા કર્યા વગર હું પાણી પણ પીતી નથી. આજકાલ માતાજીઓ તુલસી પૂજન કરે છે, પણ તે ચા નાસ્તો કર્યા પછી. સંયમ સદાચાર વગર જીવન સુધરતું નથી. સદાચાર એટલે શાસ્ત્ર સંમત આચાર. તમને ગમે તેવા આચાર નહીં, શું ન કરવું એ શાસ્ત્રને પૂછીને નિર્ણય કરો. મેં અનેક વ્રતો કર્યા છે. મેં ગરીબોને અન્નદાન વસ્ત્રદાન કર્યા છે. આ મારી પુણ્યરૂપી સંપત્તિ લઈને હું આવીશ. હું એકલી નહીં આવું, મારી અલૌકિક સંપત્તિ સાથે લઈને આવીશ. હું તમને સુખી કરીશ. આપ મારો સ્વીકાર કરો. પતિવ્રતા સ્ત્રીનો પતિ દુઃખી થઈ શકે નહીં. પત્ની પુણ્યશાળી હોય તો તેના પતિ કદી દુઃખી થાય નહીં. આ પ્રમાણે પોતાની સાચી સંપત્તિનો ઉલ્લેખ કર્યો તે પછી રૂકમિણીએ પોતાની બુદ્ધિનો પરિચય આપ્યો છે. પોતે કેવી રીતે પ્રાપ્ત થઈ શકશે તેનો ઉપાય બતાવ્યો છે. નાથ, જ્યારે હું પાર્વતીજીનું પૂજન કરવા જાઉં ત્યારે ત્યાં આવી મને રથમાં બેસાડીને દ્વારકા લઈ જશો. મને ખાતરી છે આ દાસીનો આપ સ્વીકાર કરશો, પણ મારા અલ્પ પુણ્યને કારણે કદાચ આ જન્મમાં આપ મારો સ્વીકાર ન કરો. આપને મેળવવા હું બીજો જન્મ લઈશ, ત્રીજો જન્મ લઈશ, 100 જન્મ લઈશ, 1000 જન્મ લઈશ, પણ હું કોઈ પર પુરુષને અર્પીશ પણ નહીં. મારે તો નિષ્કામ પરમાત્મા સાથે પરણવું છે. હું લગ્ન કરીશ તો શ્રી કૃષ્ણ સાથે જ. પત્રના અંતમાં રૂકમિણીએ પોતાનો દ્રઢ નિશ્ચય જણાવ્યો. યશ્યા ગધ્વી પગજર જહ નસ્નાપનમ મહાંતો વાગ્છંત્યુમાં પતિરિવાત્મપો હોત્યયે યહર્બુજાક્ષનલભયે પવત્પ્રસાદમ જયામસુન વ્રતકૃષાગ્ચત જન્મભિઃ સ્યાત્. ભલે સેંકડો જન્મ કેમ ન લેવા પડે, પરંતુ વરિષ્ઠ તો તમને જ. આવો દ્રઢ નિશ્ચય હોય તો ભગવાન મળે જ. આપ મારો સ્વીકાર નહીં કરો તો હું આ શરીરનો ત્યાગ કરીશ. શ્રી કૃષ્ણ સિવાય બીજો કોઈ પતિ થઈ શકે નહીં. જય શ્રી કૃષ્ણ.